તુલસીજી ભગવાનના ગુણાનુવાદનો આરંભ કરતા સૌ પહેલા મંગલાચરણ, અને મંગલાચરણ એટલા માટે હોય કે આ કાર્યમાં કોઈ વિઘ્ન ન આવે એટલે સૌથી પહેલા ગણેશજીને સ્મરણ કરી લેવા, અને ત્યાર પછીથી આગળ જવાનું તો સરસ્વતીજી પણ સાનુકૂળ રહે અને મારા આ સેવાના કાર્યની અંદર ભગવાન ગણેશજી અને સરસ્વતીજી સાનુકૂળ બનેલા રહે એવા સદભાવથી અનુસ્મરણ કરી એમના આશીર્વાદ લીધા છે. તુલસીજીએ મંગલ કાર્યનો આરંભ કર્યો. આપણે પણ ઘરમાં મંગલ કાર્યની કોઈ પણ શરૂઆત ગણેશજીથી કરતા હોઈએ છીએ. ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય તો સવારમાં ઉઠીને પણ પહેલા ગણેશજીનું સ્મરણ કરીએ, જેથી આખો દિવસ આપણો મંગલમય બને. આમ મંગલાનામ ચકર્તારો કહ્યું, વંદે વાણી વિનાયકો. બધું જ મંગલ કરવા વાળા, બધું જ શુભ કરવા વાળા એવા સરસ્વતી અને ગણેશજીને હું વંદન કરીને આગળ ચાલુ છું એમને પ્રસન્ન કરવાના. નામ છે ગણપતિ. ભગવાન શિવના જે ગણો છે, ભગવાન શિવની જે સેના છે, એ ગણોના અધિપતિ છે. અને ભગવાન શંકરે પણ જોયું, સૈન્યને પોતાના કાબુમાં રાખવા માટે પોતાના ઘરનો જ સરસેનાધિપતિ. એટલે કંઈ પણ હોય તો ઘરની અંદર પહેલા જાણ થઈ જાય સરસેનાધિપતિ, અને પાછા ગણપતિ છે એ બધાના સેના નાયક. એટલે ભગવાન શિવના ની સેના કઈ? સંઘ ભૂત પ્રિસાચ પ્રેત જોગીની નંચ હી કહ્યું. તો ભૂત પિશાચ ને પ્રેત આત્મા એ ભગવાન શિવની ટોળી, અને એના અધિષ્ઠાતા ગણેશ. એટલે બધા જ વિઘ્નો એમના હાથમાં છે. ગણેશજીને અને એને કહ્યું કે વિઘ્ન વિનાશક, વિઘ્ન નાયક, એટલે વિઘ્નોનો સરદાર જ એ. ચોરને જ રક્ષક તરીકે મૂકી દીધો હોય, એને જ માથે ચાવી મૂકી દીધી હોય તો બધે શોધ્યા કરે પણ એને ક્યાંય ચાવી ના જડે. એમ આ વિઘ્નના અધિષ્ઠાતા એમને જ પહેલા રાજી કરી લો, એટલે પછી બીજું કોઈ વિઘ્ન આવે જ નહીં ને. કોઈ વિઘ્નની આગળ આવવાની શક્તિ ખરી? જ્યાં સેના નાયક સૌથી આગળ ઉભા હોય તો કોઈ અંદર પ્રવેશી ના, કોઈ વિઘ્ન ના પ્રવેશ. એટલે આપણી સનાતન પરંપરામાં ગણેશજીનું સૌથી પહેલા આરંભમાં સ્મરણ કરી અને પછી આગળ વધવાનું કહ્યું. સરસ્વતી તો જ્ઞાનદાતા છે, બુદ્ધિદાતા છે, એટલે તુલસીજીએ પોતાના આ શુભ કાર્યની અંદર મંગલમય થાય, નિર્વિઘ્ને પાર ઉતરે અને સરસ રીતે સરસ્વતી છે, સરસ્વતી શેરડીનો રસ હોય તો, અરે અત્યારે સીઝન પ્રમાણેનો રસ હોય તો, આજે થાળી સરસ્વતી છે, સરસ મજાના રસ વાળી છે થાળી. થાળીમાં રસ હોય ને, સરસ હોય ને, તો એને સરસ્વતી કહેવાય થાળી. અહીંયા તુલસીજીએ યાદ એટલા માટે કર્યા કે જીવન જીવવાની અંદર કઈ પણ જો સારામાં સારું હોય, સ્વાદિષ્ટ હોય તો જ્ઞાન. જ્ઞાનનો રસ સરસ્વતી માં પાસેથી મળવાનો છે. કદાચ ચૈત્ર મહિનો હોય, અને લીમડાનો રસ આવે તો પણ એ સરસવતી, ભલે જીભને કડવો લાગશે રસ, પણ આખા શરીરને મીઠો લાગશે. અંદર ગુણ કરવાનો છે, પણ એકલી જીભ સ્વાર્થી અને એ જ ગળ્યો રસ ખાવાના ચસ્કા કરે, પણ આખા શરીરને જીભ સ્વાર્થી ખરી કે નહીં? કડવા રસનો સ્વીકાર ના કરે, આખા શરીરને ભલે જે થવાનું હોય તે થાય. અરે આજકાલ કોઈ મેથી નથી ખાતા, નથી ભાવતી કે કડવી લાગે છે. અરે પ્રસાદમાં તુલસીની જગ્યાએ ગુલાબની પાંદડી, કે ના ગુલાબની પાંદડી ના આવવા દેશો, તુલસી આવવા આપો, કેમ કડવી લાગે છે? બધાને રસવંત થવું હોય તો રસવતીને પણ સાથે રાખવી પડે. આયુર્વેદમાં આરોગ્યને માટે 6 સ્વાદ છે, 6 પ્રકારના સ્વાદ છે. એમાં કડવાને પણ રસ તરીકે લીધો છે, એને બાદબાકી નથી કરી. અને 6 રસોનું સપ્રમાણ શરીરમાં જળવાય તો એનું આરોગ્ય સારું રહે. પણ એક પણ જો નિનાધિક થઈ ગયું તો એ આરોગ્યને નુકસાન કરે છે. હવે કડવું કાઢી નાખીએ છીએ તો આ બધાને જોઈએ છે ને, 25-30% સુધી બધા કેમ કડવું ખાવાની આદત હશે ને, ચોક્કસ શરીર સચવાઈ રહેશે. બધા જ રસોનું સપ્રમાણ સંતુલનતા બેલેન્સ શરીરમાં હોવું જ જોઈએ. મેથી ન ખાતા હોય તો ખાતા શીખવાડવી પડે, કારેલા ન ભાવતા હોય તો કારેલું ખાતા શીખવું પડે. એકવાર સરદાર પટેલ પહેલ વહેલા ગાંધીજીના આશ્રમમાં ગયા, કહ્યું કે અહીંયા જમીન છે, જો ખાસ પરિચય નહોતો એટલો ગાંધી સરદારને, કારેલાનું શાક કરેલું. બધા આશ્રમમાં જમવા બેસી ગયા, બધાને પીરસાયું. એટલે સરદારને એમ થયું કઈ તો છંડા છે તો નહીં, અને કડવું છે એ પહેલું ગમે તેમ કહીને ઉતારી દઉં, ઠૂહો મારી નહીં, ગોદો મારી ચાવ્યા વગર, પછી બીજું ખાઈશ. તે પહેલું તો ખાઈ ગયા, પીરસવા આવ્યો છે હમણાં તો ખાઈ કઈ બીજું મૂકી દીધું. પછી ગાંધીજી તો ઉભા હતા ત્યાં ગાડી પંગત, સરદારને પછી છેલ્લે ધીરે ધીરે ખાઈ જવું પડ્યું. એટલે આ રસ કડવો લાગે પણ એની અંદર આરોગ્ય છે. ભલે સ્વાદ કડવો છે પણ આરોગ્યનું માધુર્ય છે એની અંદર. તો 6 પ્રકારના રસ, ષડરસ જેને કહેવામાં આવે છે, એનું સંતુલન શરીરમાં હોવું જોઈએ. અને એ પણ આરોગ્યની દેવી છે, એટલે ત્યાં પણ સરસવતી, એની અંદર પણ રસ છે. તો તુલસીજીએ સમસ્ત માનસની રચનાની અંદર રસ જળવાઈ રહે. કોઈ પણ સાહિત્યને સર્જન કરવાનું હોય ત્યારે એને બધા રસ, રૌદ્ર રસ, કરુણ રસ, હાસ્ય રસ, સૌમ્ય રસ, સાત્વિક રસ, આ બધા જ રસો અંદર વ્યવસ્થિત પીરસાવા જોઈએ. જેમ બધા જ શાકભાજી રસની થાળી શોભે, મધુર પણ જોઈએ. એમ તુલસીજીએ માનસની થાળી પીરસતા બધા જ રસ એક સરખા બની રહે, એટલે કહ્યું કે માં અન્નપૂર્ણા સ્વરૂપે પણ તું સરસ્વતી થઈને થાળીમાં કે આ રચનાની અંદર તમે આવજો. આવા ભાવથી તુલસીજીએ ગણેશજીને વંદન કર્યા, સરસ્વતીજીને વંદન કર્યા. કેમ? મંગલાનામ ચ કરતારો, આ બંને અમારું કલ્યાણ, અમારું મંગલ કરવા વાળા છે, અમારા કાર્યને સિદ્ધ કરવા વાળા છો, પરિપૂર્ણ કરો. એટલે ભલે હું લખું પણ આપની કૃપા, આપનો આશીર્વાદ મારી સાથે નહીં હોય તો એને પૂર્ણ નહીં કરી શકું. એટલે આપ આપનો આશીર્વાદ આપની કૃપા સદાય મારી સાથે રહે અને હું ભગવાનની આ સેવા રચનાની સેવા હું કરું. 500 વર્ષ થયા તુલસીજીએ રચના કરે, માનસની રચના થઈ, તો એનો આજે કેટલો સરસ રીતે સૌની અંદર એનો પ્રસાર લોકોના હૃદયમાં બેઠેલો અને સદભાવપૂર્વક કંઈક ને કંઈક પ્રાપ્ત થવા વાળું છે. એટલે આ બધાને સરસ બનાવે, રસવંત બનાવે, રુચિકર બનાવે અને એટલા માટે માં સરસ્વતીજીને આ રચનાની અંદર સૌથી આગળ રહેવા માટે પ્રાર્થના અને વંદન કરી છે.